કઈ કઈ ને લાયક દીકરો, કઈ કઈ ને લાયક દીકરો કેવો હોય? પેલી આપણે ત્યાં કહેવત છે ને, વડકારી વહુએ દીકરો જણ્યો. કઈ કઈ જી નો સ્વભાવ જ એવો છે તો દશરથજી જોડે આટલી હઠ કરે, અને હઠમાં સમસ્ત અયોધ્યાની પ્રજાને દુઃખી કરે. એટલે ઘરમાં બધી રીતે હેરાન કરનાર વ્યક્તિ હોય એને વડકારી કહેવાય. તો ભરતજી એમ કે છે કે એ મારી માં કઈ કઈ, કહેવાનો ભાવ એ જ છે, કઈ કઈ સુવર્ણ જોગ જગે જોગ. બસ આ કહેવત એને પ્રમાણિત કરે છે કે જેવી મારી માં એવો હું, અને એને કઈ કઈ ને લાયક જ મને બનાવ્યો ભગવાન. વિરંચી એટલે બ્રહ્માજીએ મારી મારી રચના કરી, મારું ઘડતર કર્યું, એ પણ એને બુદ્ધિશાળી રીતે કર્યું છે, ચતુર વિરંચી. અને કઈ કઈ ને લાયક દીકરાને જેવું જોઈએ એ પ્રમાણેનું જ મારું જીવન આપ્યું પોતાની જાતને. એટલી હીનતા સુધીનું નીચે મૂકી દીધી ભરતજીએ કે જે કઈ 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 જે માટે સમસ્ત અયોધ્યા ધિક્કારની દ્રષ્ટિએ એના માનસથી જુએ છે. તો જે આવો અપરાધી છે, જે વ્યક્તિ આવી ગુનેગાર છે, એ વ્યક્તિનો સોબત કરનાર હું. એક વસ્તુ ચોક્કસ છે, આપણા વિદ્વાનો પણ લખી ગયા કે માણસ ગમે તેવો દુરાચારી અને વ્યસની હોય, પણ જ્યાં ગાયોનો વાડો હોય ત્યાં દૂધ દોવાનો સમય હોય, અને તે વખતે એ પોતાની કુટેવ લઈ જઈને પીવા બેસે તો એને જોનાર એમ કહે છે કે આ દૂધ જ પીતો હશે. અને સાંજના સમયે કોઈક જગ્યાએ વેચાતું હોય ત્યાં એ દૂધ પીતો હોય કે આ તો આ ટાઈમ છે ને અહીંયા જ છે ને, એ જશે, બીજો નહીં હોય, પોટલી વાળો જશે. તો આમ એક અનુમાન જેને કહેવાય, અને એને ન્યાય અને લોજિકની ભાષામાં કહીએ, યત્ર યત્ર ધૂમો તત્ર તત્ર વહી, જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય જ, એ અનુમાન છે ન્યાય ન્યાયશાસ્ત્રનું. એ પ્રમાણે ભરતજીએ પણ એમ જ કહી દીધું કે મારી વા અગ્નિ જેવી છે તો એનો ધુમાડો તો હું જ ને. કઈ કઈ જો સુવન જોગ જગ જોઈ, એટલે કઈ કઈ ને લાયક જ દીકરો એના સ્વભાવ પ્રમાણે. અને બુદ્ધિશાળી વિધાતાએ બ્રહ્માએ પણ મારા પ્રાર્ધમાં એ જ પ્રમાણે લખીને તૈયાર કરી દીધું. કેમ? ભરતજી તો ભગવાનના ભક્ત છે, સેવક છે, ભગવાનને અતિશય પ્રિય છે. કે ભરત સરિસકો રામ સ્નેહી, જગ જપે રામ, રામ જપે જી. આખું જગત, આખી દુનિયા ભગવાન રામને નામ દે અને રામ ભરતને. તો આટલો પ્રેમી હોવા છતાંય જો ભરતજી પોતાને માટે આવું જ બોલ્યા કરતા હોય, અને ભરતજી પોતાની જાતને માટે આટલી બધી હીનતા, કે ચતુર બિરંચી વિધાતાએ આ પ્રમાણે બરાબર કઈ કઈ ને લાયક દીકરાની નું જણતર કર્યું છે, બીજો નહીં. આ તો મને બરાબર આપ્યું વિધાતાએ. કે જેવો છું એવો કહી દીધો. કઈ કઈ એ અયોધ્યાને દુખી કર્યું બે વરદાન માંગીને, અને હું એના નિમિત્ત બન્યો, રામને વનમાં મોકલવાનું નિમિત્ત અને મારા દશરથજી મારા પિતાનું નિધન, આ બેનું કારણ હું જ બન્યો છું. એટલે વિધાતાએ જાણી બુઝીને બુદ્ધિપૂર્વક આખી અયોધ્યાને દુઃખી કરવા વાળી, માનો દીકરો પણ આવો જ દુઃખી કરવા વાળો જ હોય ને, એમ તર્ક સાથે ભરતજીએ પોતાની વાત કરી. અને તે છતાં આગળ એમ કે છે કે ભાઈ તમે તો દશરથજીના પુત્ર છો, રામના ભાઈ છો, તમે કઈ સામાન્ય માણસ થોડા છો. કોઈ પણ માણસને ભાઈ તમે નાના માણસ નથી, તમે તો સંતરામ મંદિરની સાથે જોડાયેલા, વહેલી સવારમાં ઉઠીને જવા વાળા છો, એટલે તમારામાં આવું હોઈ શકે ખરું? એક સારામાં સારી વાત હોય તો એમ અહીંયા આગાડી કે તમે તો મારા દશરથજીના પુત્ર છો ને, રામના નાના ભાઈ છો ને, તમારામાં આવું હતું હશે કે વહેલા ઉઠીને જતા હશો ને ત્યાં નિત્ય નિયમ કરતો, તમે આવા આવા માણસ હોઈ શકો ખરા? તમેથી મારા શ્રી જયારે અહીંયા ઉપર રહેતા ત્યારે બધા સાથે અમે રહેતા. તમારે ચિમનભાઈ કરીને લંડન છે, આવે છે આવશે, તો એક સિનેમા એમણે 7 વાર જોયું. પછી મારા શ્રીને ખબર પડી કે આવું થતું હશે. તને આવો નહોતો ધાર્યો, તને આવો નહોતો ધાર્યો, સમજો કે તને તો એમ માને તો તું મારા આપણી બધાની સાથે છું, એને બદલે તું આવી રીતે થયો? આટલી સારી સોબત. તો આમ ભરતજી પણ એ જ વાત કરે, ભરતજી એમ પોતાનું અનુમાન કરે છે, અરે દશરથજીનો દીકરો, રામનો નાનો ભાઈ, અને આ મોટી આ સોબત ખોટી આપી દીધી, આ સોબત આ સંગ ખોટો મળી ગયો મને, એટલે કુપાત્રે ગયું. દશરથજીના દીકરા તરીકે મારું જન્મવું અને રામના નાના ભાઈ તરીકે મારો સંબંધ રહેવો, એ તો મને વિધાતાએ બ્રહ્માએ મને ખોટી મોટી આપી દીધી, નકામી આપી દીધી, જે નહોતી આપવા જેવી છતાં આપી દીધી, એટલે હું કુપાત્ર છું. આટલી મોટાઈ દશરથ રાજાના દીકરાને તરીકે હું લાયક નથી. તાત્પર્ય મતલબ કે કઈ કઈને લાયક તો છું, પણ મારા દશરથજીને લાયક હું નથી, એ તો રામ છે. અને જો રામનો નાનો ભાઈ કહેવાનો મને યશ કેવી રીતે, યશ ખોટી રીતે આપી દીધો બ્રહ્માએ. રામના નાના ભાઈ થવાની લાયક મારા લાયકાત મારામાં છે જ ક્યાં? બાદ દિન ન મોહી બીજી બડાઈ, વિધાતાએ મને ખોટો આ રીતે ઉંચકી દીધો, મોટાઈ ખોટી રીતે આપી છે. તો આમ ભરતજીને પણ એમ છે કે લોક માનસની અંદર મારી જાતને એવી રીતે ગોઠવી દઉં કે આ અયોધ્યાવાસીઓ મને રાજસિંહાસન ઉપર બેસવાની વાત આગળ ચલાવે નહીં. નહીતર તો ટિકિટ માટે કેટલાય બધા લાઈનમાં ઉભા હોય, જેની લાયકાત ના હોય કહેવાય કે મને મળે મને મળે. આ તો સંપૂર્ણ રીતે યોગ્ય છે, પણ છતાં એમ કે હું મારી ક્ષમતા આમાં નથી જ. તો એ ભરતજી જ્યારે એમ કે દશરથજીને લાયક દીકરો નથી, પણ કઈ કઈ માનો તો દીકરો હું સાચો, જેવો એનો સ્વભાવ છે, જેવી રીતે જેવું એનું વર્તન છે, એ પ્રમાણે વિધાતાએ મારા લેખ સાચા લખી લીધા છે, બુદ્ધિપૂર્વક અને સમજણપૂર્વક લખ્યા છે. પણ રામના ભાઈ તરીકેનો યશ મેળવવાને માટે મારી લાયકાત નથી. હંમેશા ભક્ત હોય ને પોતાની જાતને ભગવાનના ભક્તને પોતાને એનામાં નમ્રતા હોય, વિનય હોય, દીનતા હોય. જેણે દીનતાનો દાગીનો પહેર્યો હોય એ જ ભગવાનનો ભક્ત બની શકે. અહંકારી નહીં, દંભી નહીં, આડંબરવાળો નહીં. જો ભરતજી પાસે બધું જ છે પણ હીરો એમ ના કહે કે મારો મારો મારું મૂલ્ય બહુ ઊંચું છે, કરોડો અબજો રૂપિયા છે. જેને જે આંકવું હોય તે આંકો. હીરાનું મૂલ્ય જેના હાથમાં આવે ને જેને જે દેખાય એ પ્રમાણે આંકવાનું. પણ ભરતજીએ પોતાની જાતે એમ નથી કહ્યું કે હું આટલો મોટો છું, મારા દશરથજીનો રાજકુમાર છું, એમ નથી કહ્યું. આ જે ભાવના છે ભરતજીની કે પોતાની જાતને ભગવાનની આગળ સદાય એના ચરણમાં રહું, એનો સેવક બનીને રહું, એથી વધારે ઊંચાઈ, એથી આગળ વધવાની કોઈ ઈચ્છા નથી. તું સબ કહો કઢાવન ટીકા, અને આટલી મારી લાયકાત વગરની સ્થિતિ પર મને રાજ્યાભિષેક કરવાની વાત કરો છો? આ સત્તાના સિંહાસન ઉપર મને બેસાડશો? મારી આ લાયકાત ઉપર? યોગ્યતા પૂરેપૂરી છે, છતાંય ભરતજી પોતાની જાતને એટલી પોતાને પોતાનામાં જ રહેલી નિમ્ન બતાવે છે કે આ રાજ સિંહાસન તો રામરાજનું રાજ સિંહાસન છે, રાવણરાજનું સિંહાસન નથી આ. એટલે રામરાજની સ્થાપના કરવામાં કૈકેયીજી અને ભરતજીએ મોટામાં મોટો ફાળો આપ્યો છે. આ સિંહાસન તો મહારાજ દશરથજી પછીથી રામ જ બેસે અને ત્યાંથી રામરાજની સ્થાપના થઈ. પણ રામરાજની સ્થાપના ભરતજીએ પોતાના હૃદયમાં સૌથી પહેલી કરી લીધી છે. ભલે અયોધ્યામાં કે દુનિયાની અંદર કે દેશની અંદર થાય તો પછી થશે, પણ ભગવાનને પોતાના હૃદયમાં સ્થાપી દીધા છે. પ્રભુ મારું આ જીવન આપનું છે, મન ક્રમ વચન છાણી ચતુરાઈ ભજત કૃપા કરી હઈ રઘુરાઈ. બસ મન કર્મ વચનથી પોતાની અક્કલને છોડી દો, બુદ્ધિનો ઉપયોગ ના થાય ભગવાનની પાસે જવા માટે. છાણી ચતુરાઈ, તમારી અક્કલને એક બાજુએ મૂકી દઈ અને તો જ તમે ભગવાનને ભજશો તો પ્રાપ્ત થશે. ભજત કૃપા કરી હઈ, પોતાની આવડત પંડિતાઈ મોટાઈ વિદ્વત વિદ્વત્તા ગમે એટલી ખાનદાની હોય તો એ બધાને બાજીઓ મૂકી દેવી પડે. મીરાએ પોતાની ખાનદાની રાજકુટુંબની રજવાડાની બાજીઓ મૂકી દીધી. નરસિંહ મહેતાએ નાગર તરીકેની પોતાની મોટાઈ ખાનદાની બાજીઓ મૂકી દીધી. ભજત કૃપા કરી હઈ રઘુરાય, અને તો જ એ ભજન જ ભગવાનની કૃપા સુધી પહોંચી શકે છે. ભરતજીએ પણ પોતાની મોટાઈ પોતાની ખાનદાની એક બાજુ મૂકી દીધી. બસ મારો ભગવાન પહેલો, મારી ખાનદાની અંદર જે ધૂળ પડી હોય તો પડે. અને એની અંદર સ્પષ્ટ કહી દીધું, મારી આ લાયકાત પ્રમાણે તમે મને આ રાજ સિંહાસન પર તિલક કરવા માંગો છો? ભોકને ભરતજી બહુ સરસ મીઠા શબ્દોમાં અયોધ્યાની સમસ્ત પ્રજાને મીઠો ઠપકો આપી રહ્યા છે. બહુ મીઠો ઠપકો છે. અને તમને એમ બધાને લાગશે કે મારા દશરથજીની આજ્ઞા છે ને એ સાચી છે. અયોધ્યાવાસીઓને એવો ઠપકો આપે છે કે મને રાજ તિલક કરવા માંગો છો? અને તમને બધાને એમ લાગે છે? હા, હું માનું છું. રાય રજાયસ સબ કહાની કા, રાજાની આજ્ઞા છે એ બધાને માટે સારી છે, હું સમજુ છું. મારા દશરથજીએ તો વચન આપી દીધું એટલે એમને વિવશ થવું પડ્યું હતું. કહેવાનો તાત્પર્ય એ છે કે મારા પિતાજીને તો એવી ઈચ્છા હતી કે મારા રામને આ રાજસિંહાસન ઉપર બેસાડું, પરંતુ કૈકેયીના વચન અને વરદાનને વિવશ થઈને જે કઈ વરદાન આપ્યું અને જે આજ્ઞા આપી કે હા ભરત ગાદીએ બેસે, રામ રજા રાજ રજાયસુ, એટલે તમને બધાને એમ લાગ્યું કે રાજાની આજ્ઞા બરાબર છે, સાચી છે? ના, રાજા મારા દશરથજીના હૃદયમાં તો રામ જ બેઠેલા હતા અને એમને ઈચ્છા તો આ હતી, પણ માં કઈ કઈ ની અવળાઈને લીધે એમને પોતાની ઈચ્છા પૂરી કરી, પોતાની ઈચ્છા પૂરી થઈ નહીં અને વચન આપી દીધું, એટલે શું મારા દશરથજીની આજ્ઞા એ સાચી છે? સાબિત કરી દીધું કે આજ્ઞા દશરથજીની આજ્ઞા ખોટી છે, વિવશ થઈને કરેલી છે. તો આમ ભરતજીએ પોતાની દરેકે દરેકની બાબતની ક્ષમતાનો સંપૂર્ણ વિચાર કરી ન્યાયપૂર્વક સૌ પ્રજાજનો સમક્ષ